તારીખ 13/1/1997, ડાયરીના બોલ નંબર 878 અને 1082 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 8.
દર્શનોની મંદતા પણ જીવને અનેક વાર થઈ છે. દર્શનોનું યથાર્થ પ્રકારે ગળવું થાય તેમાં સત્પુરુષ પ્રત્યેની ભક્તિ સૌથી સુગમ કારણ છે. ખાસ કરીને આશ્રય ભક્તિ, ભક્તિની અંદર વિશેષ વિચારીએ તો ઓઘ ભક્તિ અને ઓળખાણ પૂર્વકની ભક્તિ એમ બે ભેદ પડે છે. ઓઘ ભક્તિમાં પણ સકામ ભક્તિ અને નિષ્કામ ભક્તિ એવા બે ભેદ પડે છે. અને નિષ્કામ ભક્તિમાં આશ્રય ભક્તિ છે એ વિશેષપણે ફાયદાનું કારણ છે. નિષ્કામ ભક્તિ પણ બે પ્રકારે હોય છે, સંભવે છે. એક પરોક્ષ સત્પુરુષ હોય તો પણ નિષ્કામ ભક્તિ, અને પ્રત્યક્ષ સત્પુરુષ હોય તો પણ નિષ્કામ ભક્તિ. પરોક્ષમાં આશ્રયપણાનો સંભવ નથી, ત્યારે પ્રત્યક્ષમાં આશ્રયપણાનો સંભવ છે અને એ સુગમ છે. સૌથી સારું ભક્તિમાં નિષ્કામ રહેવું એ આશ્રય ભાવના હોય, આશ્રય ભક્તિ હોય તો સુગમ છે. એટલે દર્શનોનું યથાર્થ પ્રકારે ગળવું થાય તેના જે કારણો છે, સાધનો છે, નિમિત્તો છે, તેમાં સત્પુરુષ પ્રત્યેની ભક્તિ સૌથી સુગમ કારણ છે. ધન્ય છે તે અને પરમ ઉપકારક છે તે સત્પુરુષ કે જે મુમુક્ષુ જીવને નિષ્કારણ કરુણા વડે સન્માર્ગે ચડાવે છે. દર્શનોની મંદતા પણ જીવને અનેક વાર થઈ છે, પરંતુ યથાર્થ પ્રકારે નથી થઈ. ઓગે ઓગે દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે સમર્પણ કર્યું હોય તો દર્શનો મંદ થાય, પણ યથાર્થ પ્રકારે ન હોય એટલે પાછો તીવ્ર થઈ જાય બીજા કારણે. યથાર્થ પ્રકાર તો ક્યારે આવે? ઉન્નતિ ક્રમમાં પ્રવેશ થાય એ પહેલા દર્શન ગુણના મંદ થવાના કારણો સેવા હોય, મંદ થાય પાછો તીવ્ર થઈ જાય, કેમ કે યથાર્થ પ્રકારે મંદતા નથી થઈ. દર્શનોની મંદતા પણ જીવને અનેક વાર થઈ છે, પરંતુ યથાર્થ પ્રકારે થઈ નથી, અર્થાત જ્ઞાનીની આજ્ઞાએ થઈ નથી. જ્ઞાનીની આજ્ઞામાં જે ઉન્નતિ ક્રમમાં થઈ જાય છે એ ક્રમથી નથી. તેથી અભાવપણાને પામ્યા પહેલા, દર્શનો અભાવપણાને પામ્યા પહેલા વૃદ્ધિગત થઈ જીવ સંસાર પરિણામી થયો છે. દર્શનો તીવ્ર થયો એટલે સંસારના પરિણામો તીવ્ર થઈ ગયા. સંસાર પરિણામી એટલે સંસારની રૂચિવાળા પરિણામો, બરાબર એ સંસાર પરિણામ જીવ.
એ બહુ જ ગંભીર અને ધ્યાનમાં લેવા જેવો મુદ્દો છે આ મુદ્દો જે છે.
હા,
ગંભીરતાથી ધ્યાનમાં લેવાની છે. જ્ઞાનીની આજ્ઞા એ દર્શનમાં મંદ થઈ રહી છે.
अगर हमारा दर्शन को नहीं कम हो रहा है तो उसका मतलब यानी कि आज्ञा में नहीं चल रहा है. स्वच्छ
आज्ञा में नहीं चल रहा है स्वच्छता से. अच्छा ભક્તિ છે પણ સ્વચ્છંદ નિરોધ ભક્તિ નથી. એટલે દર્શનમાં પાછો તીવ્ર થતા વાર ન લાગે. આશ્રય ભક્તિ એટલે આશ્રયમાં રહીને આત્મકલ્યાણ કરવું છે. આશ્રયની ભાવના તીવ્ર થયા આશ્રયમાં જ રહેવું છે.
બરાબર.
એવી આશ્રયની ભાવના ભક્તિની સાથે સાથે તીવ્રપણે રહે પણ તે આશ્રય ભક્તિ છે. ભક્તિનું આપણે પ્રકરણ લખ્યું છે, આર્ટિકલ લખાઈ ગયું છે
આજે
ભક્તિ પર આત્મજાગૃતિનો આવ્યો છે. એમાં આશ્રય ભક્તિ પણ લીધી છે. ભેદ અનેક ભેદમાં એક આશ્રય ભક્તિ પણ
લીધી છે.
ભેદ લીધી
આશ્રય એટલે સાનિધ્ય
આશ્રય ભાવના. આશ્રય કલ્યાણ કરવું છે, આશ્રય વર્તવું છે, આશ્રયમાં જ રહેવું છે. આધાર લેવો આશ્રયમાં શું છે? આધાર લેવો. એ આધાર લેવામાં બહુ મોટો ફાયદો એ છે કે જીવને જે સંસારના સંયોગોની આધાર બુદ્ધિ છે,
બરાબર,
સંસારના પદાર્થો ને જે આધાર ભક્તિ છે એ ટ્રાન્સફર થઈ જાય. જે મનુષ્યજીવ અંતરથી સત્પુરુષના આશ્રય ભાવનામાં આશ્રયમાં રહે છે એ બીજી રીતે નિર્ભય થઈ જાય છે. મને હવે કઈ વાંધો નથી, હવે મને વાંધો નહીં આવે. આધાર બુદ્ધિ અને સુખ બુદ્ધિ બહુ પાતળી પડી જાય. દર્શન નો પાતળો પડે છે ને એટલે પડે જ છે. કરતા બુદ્ધિ પાતળી પડી જાય, પ્રતિબંધો પાતળા પડી જાય, બધો ફેર પડે છે. આશ્રય ભાવનામાં તો રહે શકતો, ભાવના તો કઈ બી કરશે. ક્ષેત્ર કે દૂરી ઓર ભાવના બઢાતી ગયા પણ ભાવના ચાતે નહીં તો વેદના જાય, તો વેદના કા કારણ બનશે. આશ્રય ભાવના મેં દો
પોઈન્ટ આયા, એક તો ચરણ સમીપતા ઓર એક ના ઉનકી આજ્ઞાકારીતા.
ક્ષેત્રથી અને ભાવથી એ રીતે આશ્રય પણ
ભાવથી આજ્ઞાકારી
આજ્ઞા કરી શકે.
આજ્ઞાકારિતા એક એવો પ્રકાર છે કે જીવને મોટા ભાગના દોષોથી બચાવે છે. મોટા ભાગના દોષો મળે છે, કેટલાક તો ઉત્પન્ન જ ન થાય, કેટલાક થાય તો બચી જાય.
બરાબર.
એવો પ્રકાર છે, એ બહુ સુગમ ઉપાય છે. આજ્ઞામાં તો એવો કે મારે લીએ જો ભી કહેને મેં આયે તો હમકો કિસી ભી કિંમત પે કરના હૈ. કિસી કો કામ સોંપા તો उस तरह से करता है कि करके आना है, बिना किए वापस नहीं आना है ऐसा। व्यापारिता में तो बहुत सी बातें हैं, जैसे कोई बात हमारी प्रकृति विरुद्ध हो, अनुकूल नहीं लगे ऐसी हो, या हमारे प्रतिबंध के तो के सामने वाली हो, अगेंस्ट में हो,
समझन के दायरे से विरुद्ध।
हाँ, अनेक प्रकार है, तो सब में सरेंडर होना पड़ेगा। हमको तो आज्ञा मेरे नहीं, हमारी कुछ नहीं, सब परिणाम फर्क पड़ जाएगा। आज्ञा में रहूं ये दुर्लभ है। ત્યારે આજ્ઞામાં રહેવાય છે, સમજો તો આજ્ઞામાં રહેવું એટલો જ છે, પશુઓ ઉતરી જાય ધર્મ છે ને એજ એનો તપ છે। એ તો પોતાની દ્રઢતા હોવી અદભુત નિશ્ચય હતો, એમની મક્કમતા ઘણી હતી, નિશ્ચય એટલે મક્કમતા હતી। આજે ચિંતા નહીં કરવાની, ભલે દારિદ્ર્ય હોય પણ ચિંતા નહીં કરવાની, માગી ખાઈને ગુજરાન ચલાવશો, ચિંતા નહીં કરવી, એટલો વિશ્વાસ હતો એમના ઉપર, એટલો જ વિશ્વાસ હતો, જેમ આપણે કહીએ એમ જ કરી શકે એવા છે, એટલે એમની યોગ્યતા જોઈને તો પોતે પોતાને ભાવ આવ્યો, આ ભાવમાં જરૂર અમે જ્ઞાન પ્રાપ્તિ કરાવશું। એ ક્યારે આવ્યો કે જ્ઞાન પ્રાપ્તિ કરી શકવાની એની યોગ્યતા જોઈ હોય ત્યારે એ ભાવ આવ્યો હોય, કે ખાલી કહેવાની વાત નથી, સામે યોગ્યતા પણ જોઈ હતી, એમને કઈ અંદરથી ભાવ નથી આવતો, વચનાવલીમાં જ્ઞાનીની આજ્ઞા એ ચાલનારો અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન પામે એમ કીધું છે, પોતાની મળે કરવા જાય તો અનંત કાળે ન પામે, ત્યારે જ્ઞાનીની આજ્ઞા એ ચાલનારો અંતર્મુખમાં કેવળ જ્ઞાન, એટલી વાત લાગી છે, એ વાત બસો આજ્ઞામાં રહેવું છે એવો વિવેક જેને આવ્યો, શું જ આવ્યું જ્ઞાન માર્ગ ની શ્રેણી કહી. અને આખા પત્ર ને અમે ટાઈટલ આપ્યું છે 201 માં, સંતો નો અદભુત માર્ગ. 200 નંબર ના પત્ર માં અમે સંતો નો અદભુત માર્ગ કહ્યો છે, ટાઈટલ આપ્યું છે.
બધા ઉન્નતિ ક્રમ ના પરિણામો નો મૂળ અહિયાં છે. બધા ઉન્નતિ ક્રમ ના જે કોઈ પણ પરિણામ થાય છે એનું મૂળ આજ્ઞાકારી થાય.
એ સુગમ ઉપાય છે, બીજા બધા લક્ષણો થવાના ઉપાયો છે. આ સુગમ ઉપાય છે.
कि भक्ति सरोवरी मार्ग है और वह सतपुरुष के चरणों में रहकर हो तो क्षण भर में मोक्ष प्राप्त करा दे. ऐसा सा
એમાં ક્યાં એક જગ્યાએ ભૂલ થાય છે, કેટલાક જીવોને સત્પુરુષનો યોગ થાય છે, સત્પુરુષની ભક્તિ પણ કરે છે, ઓગે કહેતા તો યોગ્યતા હોય તો થાય, એટલે ઓગે ઓગે કરે છે. બીજી બાજુ સંસારના જે પ્રતિબંધો અને કાર્યો છે એમાં એમને એમ પાછું બધું જોઈએ, નિષ્ફળ જાય છે. ત્યાં જો ફેર ન પડે એના સાંસારિક જીવનના પરિણામમાં ફરક ન પડે ભક્તિને કારણે, એટલે જેવો ભક્તિ છે એ સાવ ઉપર ઉપરની છે, અને એ ખરેખર એને ભક્તિનું નામ દેવું એ પણ યોગ્ય નથી. કેમકે ભક્તિના પરિણામ છે એક પ્રકારનો વધુ પડતો ઝુકાવ છે. કેવો?
વધુ પડતો ઝુકાવ
છે એ બાજુ. તો એ બાજુ વધુ પડતો ઝુકાવ થયો હોય તો બીજી બાજુથી ઉઠે કે ન ઉઠે?
ઉઠે જ જાય.
તો બીજી બાજુ જો એમનેમ છે તો એ બતાવે છે કે અહીંયા ઝુકાવ નથી,
બરાબર
દેખાવ છે. સંસાર ભક્તિ ચાલુ છે એટલે આ દેખાવ છે, ભક્તિ નો ઝુકાવ નથી,
કેવળ રાગ છે.
દેખાવ ને ઝુકાવ માં ફરક સમજવો જોઈએ. દેખાવ કરે છે, દેખા દેખીથી કરે, દેખાવ કરે, દેખા દેખીથી કરે. એને શું છે, સંસારના પરિણામોમાં ફેર ન પડે. જો ઝુકાવ બરાબર આવ્યો હોય તો સંસારના પરિણામમાં નિરસ્તા એવા વિના.
528 એમણે લખ્યું છે કૃપાલજીને, સ્ત્રી પુત્ર આરંભ પરિગ્રહના પ્રસંગમાંથી જો નિજ બુદ્ધિ છોડવાનો પ્રયાસ કરવામાં ન આવે તો સત્સંગ ફળવાન થવાનો સંભવ છે રીતે બને. બરાબર
છે. તો ભક્તિનો સત્સંગ ભક્તિનો આપણે પોઈન્ટ વિચારીએ છીએ.
જી
ભક્તિ છે એ ઓટોમેટિક જ એને ત્યાંથી પોતાપણાનો જોર મારો પાડી દે. સત્સંગ છે તો કારણ છે, સત્સંગમાંથી નીપજ્યું હું ઉપજ્યું હું કે ભક્તિ, સત્સંગનું કારણ છે. હા, એ પરિણતિ થઈ જવી જોઈએ. સીધી વાત છે, ચોખ્ખી વાત એ છે કે પરિણતિ થઈ જવી જોઈએ. આત્મહિતની સાવધાનીમાં આ મહત્વપૂર્ણ વાત છે. દર્શનમાં મંદ થઈને પાછો તીવ્ર થઈ જાય છે, જેને પોતાની દરકાર આવી હોય એના માટે આ ઘણી મહત્વની વાત છે. જેને જ્ઞાનીની આજ્ઞાએ ચાલવું છે તે સૌથી મોટા એવા દોષથી એટલે કે સ્વચ્છંદથી બચી જાય છે. મોટો ફાયદો એ છે. સૌથી મોટો દોષ જીવનો સંસાર પરિભ્રમણના કારણે સ્વચ્છંદ છે, એ મોટા દોષથી બચે છે. મોટો ફાયદો આ છે, સૌથી મોટો દોષ એનો મટી જાય. સ્વચ્છંદ મતાગ્રહ તજી વરતે સંકિત તેને મારે. આજ્ઞા ચાલનાર તો આજ્ઞા રૂચિરૂપ સંકિત આવે છે.
પ્રથમ સંકિત,
પ્રથમ સંકિત આવે છે. મૂલ્યાંકન થાય છે. આ આજ્ઞા એ ચાલવાથી મને પ્રથમ સંકિત ની પ્રાપ્તિ છે. આ બહુ મોટી વાત છે. બીજા સંકિત નું કારણ છે, પરંપરા એ ત્રીજા સંકિત નું કારણ છે. એ તો લાભ નો વિષય છે. નુકસાન માં સ્વચ્છંદ થી બચી જાય છે, જે સૌથી મોટો દોષ છે. અને અનુક્રમે સર્વ દોષ થી મુક્ત થાય છે. જો જ્ઞાની પુરુષ ના દ્રઢ આશ્રય થી સર્વોત્કૃષ્ટ એવો મોક્ષ પર સુલભ છે, તો પછી ક્ષણે ક્ષણે આત્મ ઉપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ કે જ્ઞાની પુરુષના દ્રઢ આશ્રય પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય? મોક્ષ પણ સુલભ હોય તો સ્વરૂપ સ્થિરતા કેમ સુલભ ન હોય? મોક્ષ માર્ગ કેમ સુલભ ન હોય? એ મોક્ષ માર્ગ છે, કેમ કે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષ પુરની ઉત્પત્તિ છે નહીં, તો મોક્ષનો ઉપાય છે. જ્ઞાની પુરુષના વચનનો દ્રઢ આશ્રય જેને થાય તેને સર્વસાધન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સત્પુરુષે કર્યો છે. જ્ઞાની પુરુષના વચનનો દ્રઢ આશ્રય જેને થાય એટલે એનું વચન હેઠળ પડવા ન દે તો એને ધર્મના બધા સાધનો કોઈ કઠણ લાગે જ નહીં, એ દુર્લભ લાગે જ નહીં, સુલભ થાય એવો અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે. તો પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓનો જય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જય કેમ ન થઈ શકાય? વૃત્તિ જય થવો સાધારણ છે, નડાશ્રય આવે એટલે વૃત્તિઓ પણ બધી મળવી પડે, કોઈ જોર કરી ન શકે. વૃત્તિઓનો જય પણ સહેલાઈથી થાય છે. આટલું સત્ય છે કે આ દૂષણ કાળનો વિષય સત્સંગની સમીપતા કે દ્રઢાશ્રય વિશેષ જોઈએ. આ કાળની અંદર તો સત્સંગ પણ વધુ જોઈએ અને દ્રઢાશ્રય પણ વિશેષ જોઈએ, અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ. અસત્સંગી તો દૂર ભાગવું જોઈએ. તો પણ મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાધન હોય તેને પ્રથમ ઈચ્છા કરવી, એટલે કે કોઈ પણ પરિસ્થિતિમાં રહીને આત્મકલ્યાણ કરવું એવો દ્રઢ નિશ્ચય હોવો જોઈએ કે જેથી સર્વસાધન અલ્પકાળમાં ફળીભૂત થાય. તો બાદ જ્યાં સુધી સ્વચ્છંદ છે ત્યાં સુધી બોધ બીજ યોગ્ય ભૂમિકા નથી. સ્વચ્છંદ છે ત્યાં સુધી જ્ઞાન છે એનું બીજ રવાય નહીં, ભૂમિકા જ નથી. જેમ ભૂમિ ચોખ્ખી નો રૂબીભાવ નકામ જાય. સ્વચ્છંદ જીવનો મહાદોષ અનાદિથી છે, તેને છેદવાના બે ઉત્તમ ઉપાય છે. એક ઉપાદાન સાપેક્ષ છે અને બીજો નિમિત્ત સાપેક્ષ છે. પરિણામ તો બે ઉપાદાનમાં થવાના છે, નિમિત્ત સાપેક્ષ પરિણામ પણ ઉપાદાનમાં થવાના છે. પણ નિમિત્તે પ્રસન્નતાથી આવે છે. પોતાના દોષને અપક્ષપાતપણે જોવાથી સ્વચ્છંદ અવશ્ય હાનિ પામે છે. આ ઉપાદાનનો પ્રકાર લીધો, કેમ કે ત્યાં કોઈ નિમિત્તનું કારણ નથી, નિમિત્તની ઉપસ્થિતિ નથી. જે પોતાના પુરુષાર્થથી પોતાના દોષને જોવે છે, જ્યાં સુધી તે પ્રકારે નિજાવલોકન રૂપ આત્મજાગૃતિ ન થાય, ન ઉત્પન્ન થાય, ત્યાં સુધી સ્વચ્છંદે જ જીવ ધર્મ પ્રવૃત્તિમાં, જપ તપ શાસ્ત્ર વાંચન આદિમાં પ્રવર્તે છે, પણ તેથી આત્મહિત નથી. એટલે આ ભૂમિકામાં આવવું જોઈએ, નિજાવલોકનની ભૂમિકામાં. એ યથાર્થપણે ક્રમમાં લઈએ તો મોક્ષાર્થી થયા પછી આવે છે, એ પહેલા નથી. ત્યાં સુધી સ્વચ્છંદ છે. દ્રઢ મોક્ષેચ્છાવાનને એ જ લીધું છે. દ્રઢ મોક્ષેચ્છાવાનને સ્વયંના અવલોકનનો પ્રકાર ઉત્પન્ન થાય છે. આ પહેલો ઉપાય સ્વચ્છંદ ટાળવાનો, એ પુરુષાર્થ સાપેક્ષ છે. બીજો ઉપાય પ્રત્યક્ષ પુરુષના યોગે તેમની આજ્ઞાનું એક નિષ્ઠાએ આરાધન કરવાથી સહજ માત્રમાં સ્વચ્છંદ રોકાય છે, સુગમ પડે. આ બીજો ઉપાય છે, પણ એમાં પણ તાકાત તો જોઈએ. જો આજ્ઞામાં રહેવું અને આજ્ઞા બહાર ન જવું, તાકાત શક્તિ સારી રીતે ઉપાદાન ને ત્યાં ઉપાદાનની શક્તિ તો કામ કરે છે. નિમિત્ત સાપેક્ષ વાત છે. આ સુગમ ઉપાય છે, આજ્ઞામાં રહેવું એ સુગમ ઉપાય છે. મક્કમતા જોઈએ પોતાની, બરાબર પોતાની મક્કમતા જોઈએ, અથવા પોતાની સમજણમાં એનું મૂલ્યાંકન જોઈએ કે આનાથી મને લાભ કેટલો, ફાયદો કેટલો, તો આજ્ઞામાં રહી શકે.
પોતાની સમજણ મર્યાદિત છે, એ મનમાં એસ્ટાબ્લિશ થયા વગર આચિત ના આવે.
પોતાની સમજણ એકદમ ન્યૂનતામાં છે, એકદમ
મર્યાદિત છે
એવું ભાન થાય તો ત્યાં મૂલ્યાંકન આવી જાય. પોતાનું લઘુત્વ તો પાછું પરંતુ સત્પુરુષ મળવા જોઈએ. આજ્ઞામાં રહેવું છે પણ હોય નહીં તો શું કરે. પછીના કાળે કેટલા કાળ સુધી અત્યારે એમાં 600-700 વર્ષથી મુનિ નથી દેખાતા. મુનિનો કાળ ચાલ્યો નથી ગયો. મુનિ દશાનો કાળ કેવો દશાનો કાળ ચાલ્યો ગયો છે? મુનિ દશાનો કાળ નથી ચાલ્યો ગયો, છતાં 600-700 વર્ષ તો મને દેખાતા નથી. હવેના કાળમાં જ્ઞાન ન દેખાય એવો કોઈને ખ્યાલ આવે કે નાની પુરુષ મળે તો તેને આશ્રય એવી ગુરુદેવ કેટલો કુંડલમાં કેટલી ધીરે વેદના હતી મુનિઓને, દશાનું વર્ણન કરે અપૂર્વ છે, આંખમાંથી ધારા ચાલી જાય. કોઈ આવા મુનિરાજ મળે છે તો મળે, આ પગના તળિયા છાટીએ અને પાછા હાલી નીકળીએ મોટા રોતા સેંકડોની સભામાં રડી પડતા હતા. યોગ છે તો મુનિરાજ દેખાતા નથી, એવી ભાવના ભાવે ઘણી વાર તમારે જંગલ જતા હોય, ત્યાં જંગલમાં કોઈ ચારો દૂધે તારી ઉપરથી આવી જાય અને દર્શન થઈ જાય તો કોઈ મને છે નહીં, તો આકાશમાં વિદ્યાવાળા કોઈ આવી જાય, એવો એવા બધા વિકલ્પો આપે. બહુ આશ્રય સ્વચ્છંદ એમની આજ્ઞાએ સ્વચ્છંદ રોકાય, સુગમ ઉપાય છે એમ ખબર પડે, પણ મળવા તો જોઈએ ને, નહીંતર આજ્ઞા ક્યાંથી મળે? એટલે પરંતુ સત્પુરુષ મળવા જોઈએ અને મળ્યા પછી તેમનો આશ્રય કરવાનો નિશ્ચય થવો જોઈએ. પ્રત્યક્ષ યોગનું મહત્વ સ્વચ્છંદ મટાડવા અર્થે સમજાવવું આવશ્યક છે. વિશેષ છે, ઉપલબ્ધ શાસ્ત્રોમાં આ વિષય એટલો નથી કે જે શાસ્ત્રોમાં જેને વિદ્વાન થાય છે ચોથા સ્થાને એને કઈ વંદન કરાતા હશે, ચર્ચા આપણા સમાજમાં ચાલે. ગુરુદેવ પછી ગુરુદેવ હતો ત્યાં સુધી તો બધા વંદન કરતા હતા, ગુરુદેવના સ્વર્ગવાસ પછી કેટલાક વિદ્વાનો એ દ્રષ્ટા વંદનની હકુમ એવી રીતે છે. એવું છે, કેમ કે શાસ્ત્રમાં એ વિષય એટલો બધો નથી. પ્રત્યક્ષ યોગનું મહત્વ સ્વચ્છંદ મટાડવા અર્થે સમજાવવું આવશ્યક છે. જો પ્રત્યક્ષ યોગ હોય તો સ્વચ્છંદ મટે, પ્રત્યક્ષ યોગે કેટલાય સ્વચ્છંદ કરી બેસે છે, પ્રત્યક્ષ યોગ ન હોય તો સ્વચ્છંદ થતા વાર કેમ લાગે? અર્થાત જેને પ્રત્યક્ષ યોગનું મહત્વ ભાસતું નથી તેને આત્મહિત ખરેખર કરવું જ નથી એમ નિશ્ચય થાય છે. પ્રત્યક્ષ યોગનું મહત્વ ન ભાસે તો સમજી લેવું જોઈએ કે આત્મહિત એને કરવું જ નથી, એમ નક્કી વાત છે. અને તે મહા સ્વચ્છંદ જ છે, એ મોટો સ્વચ્છંદ છે. આપણે નથી કરવું એ
મોટો સ્વચ્છંદ,
મોટો સ્વચ્છંદ છે. કારણ કે નિસંદેહ અનંતકાળ પરિશ્રમ કરવા છતાં માર્ગ પ્રાપ્તિ થઈ નથી. પરિશ્રમ તો ઘણો કર્યો છે મુક્ત થવાનો, પણ નિસંદેહ પણ માર્ગ મળ્યો નથી. સ્વચ્છંદ નિરોધપણે સત્પુરુષ અથવા આપ્ત પુરુષની ભક્તિ, ભક્તિને સંકિતનું પ્રત્યક્ષ અને અનન્ય કારણ જાણીને તેને એક ન્યાયે સંકેત કહેવામાં આવ્યું છે કે યથાર્થ છે. એ આત્મસિદ્ધિ શાસ્ત્રની 17મી ગાથા. સ્વચ્છંદ નિરોધપણે સત્પુરુષ અથવા આત્મપુરુષની ભક્તિને સંકેતનું પ્રત્યક્ષ અથવા અનન્ય કારણ જાણીને એને સંકેત કહેવામાં આવ્યું છે. 751માં પણ એ વાત કરી આત્મસિદ્ધિમાં કરી. આત્મસિદ્ધિનો અર્થ બતાવતી વખતે 751 તો આત્મસિદ્ધિનો અર્થ છે. આત્મસિદ્ધિમાં અનેક સંકેત કીધા, એમાં કઈ કઈ વાતો છે? આ વાત છે પાયાની. તો સ્વચ્છંદ દોષ નો લીધો છે અને એ જવા માટે પોતાના દોષો નું અવલોકન કરવું, પોતાના દોષ સ્વીકારવા, પોતાના દોષ પોતાને ન દેખાય તો બીજા દર્શાવે તો એને ઉપકારી ગણવા, આ બધો પ્રકાર સ્વચ્છંદ કાઢવાનો છે, સ્વચ્છંદ મટાડવાનો છે. બહુ મોટો દોષ છે. જે જીવ પોતાના દોષ જોતો નથી તે જીવ બીજાનો દોષ જોયા વગર રહેવાનો નથી. પોતાના દોષ જોવા તે સ્વલક્ષ છે, અને સ્વલક્ષના અભાવમાં પરલક્ષ હોય છે. ત્રીજું કોઈ લક્ષ નથી, ક્યાં સ્વલક્ષ ને ક્યાં પરલક્ષ. જો પોતાના દોષ ન જોવે સ્વચ્છંદ મટાડે તો બીજાના દોષ જોયા વગર એ પરલક્ષ છે. એ જીવને તમામ સાધન નિષ્ફળ કરશે. સત્સંગને પણ નિષ્ફળ કરશે. મોટામાં મોટું સાધન તો સત્સંગ છે, એને પણ નિષ્ફળ કરશે.
Thank you.